તારીખ 23/5/1992 શ્રી સમયસર ગાથા 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 11.
અન્ય શ્રદ્ધાનો વિષય જે શુદ્ધ વિનાયક ભાવ છે તે પર્યાય રહીત સ્વભાવ ભાવ છે. એ સ્વભાવ ભાવ કેવો છે કે જેને જાણતા જાણવાની સાથે ઉપાસ્ય ભાવે જાણવાનું થાય છે, એ પદ્ધતિથી અહીંયા આચાર્ય મહારાજે ટીકા કરી છે. શરૂઆતથી ફરીથી લઈએ, જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી જેની પ્રસિદ્ધિ અથવા જેની હૈયાતી કોઈના દ્વારા કરવાની આવશ્યકતા નથી, તેના માટે કોઈની અપેક્ષા નથી, અવલંબન નથી, સહાય કે મદદની જરૂર નથી. નાયક સ્વભાવ એક ચૈતન્ય મહાસત્તા છે, જેને અહીંયા શાશ્વત સત્તા કહી છે, અનાદિ અનંત. એક તો કોઈના વિના પણ સિદ્ધ છે, અનાદિથી છે, અનાદિથી હોવા પણ છે અને ભવિષ્યમાં કદી પણ જેનો વિનાશ નહીં હોવાથી જે અનંત છે એટલે શાશ્વત છે અને અવ્યાબાધ સ્વરૂપ છે. શાશ્વત હોય તે અવ્યાબાદ સ્વરૂપ જ હોય, શાશ્વત હોય એને કોઈ બાધા પહોંચાડી શકે તો એ શાશ્વત કેમ રહી શકે? તે ઉપરાંત તે નિત્ય ઉદ્યોત રૂપ હોવાથી ક્ષણિક નથી, જે સદાય પ્રકાશમાન છે એમ કે છે. ઉદ્યોત રૂપ છે, પ્રકાશના પુંજ સ્વરૂપ છે, સદાય પ્રકાશના પુંજ સ્વરૂપ છે. જેમ સૂર્ય પ્રકાશનો પુંજ છે એમ આત્મા ચૈતન્ય પ્રકાશનો પુંજ છે અને નિત્ય એવો હોવાથી તે ક્ષણિક નથી. જો કે અનાદિ અનંત શાશ્વત હોવાથી પણ તેના ક્ષણિકપણાનો નિષેધ તો એમાં આવી જાય છે. પણ જે સદાય નિત્ય ઉદ્યોત રૂપ રહેતો હોવાથી પણ ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, કેવો છે? સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક ભાવ છે, ભાવ શબ્દ ખુલી ગયો છે, સ્વભાવ છે ને, એટલે દ્રવ છે પણ ભાવાત્મક દ્રવ છે. સ્વભાવ અનંત સ્વભાવથી, અનંત સ્વભાવના સામર્થ્યથી સંપન્ન એવું દ્રવ છે એટલે એને ભાવ કહેવામાં આવે છે. ભાવ શબ્દ લીધો છે, જે એક જ્ઞાયક ભાવ છે. જ્ઞાયક છે એમનો લીધું, જ્ઞાયક જ્ઞાયક ભાવ છે, નાયક સ્વભાવ છે એમ કેવું છે. અહીંયા એક પ્રશ્ન થાય એવું છે કે સદાય ઉદ્યોત રૂપ છે અને સ્પષ્ટ પ્રકાશમાન છે તો પછી કેમ દેખાતો નથી અને કેમ જણાતો નથી? મુમુક્ષુ જીવ તો મુંજાય છે, એને પોતાના આત્માના નાયક ભાવના દર્શન કરવા છે, દર્શન થતા નથી એટલે મુંજાય છે. અને આચાર્ય મહારાજ એમ કહે છે, આચાર્ય મહારાજ તો એમ કહે છે કે એ ઉદ્યોત રૂપ છે અને સ્પષ્ટ પ્રકાશમાન એવી જ્યોતિ છે, તો પછી એ કેમ દેખાતો નથી? આટલો પ્રશ્ન થવા યોગ્ય છે વર્તમાન પરિસ્થિતિમાં. આટલો પ્રશ્ન થવા યોગ્ય છે. તો સાથે સાથે એમ કહ્યું કે એક જ્ઞાય એવો જે એક જ્ઞાયક ભાવ છે, સ્વભાવ ભાવ છે, સ્વભાવને ગ્રહણ કરવો હોય તો ગ્રહણ કરનારની પહોંચ સ્વભાવ સુધી હોવી ઘટે છે. જ્યાં જે પદાર્થ છે, જ્યાં જે ભાવ છે, જ્યાં જે તત્વ છે, ત્યાં સુધી જ્ઞાનની પહોંચ ન હોય તો તે ભાવ જ્ઞાનમાં કેવી રીતે આવી ન શકે. સામર્થ્ય અને સ્વભાવ એ પ્રગટ હોવા છતાં પણ એક સૂક્ષ્મ તત્વ હોવાથી એક તો અજાણ રહેવાનું એક કારણ તો એનું સૂક્ષ્મપણું છે, અને જીવનો, સંસારી જીવનો, એમાં પણ મિથ્યા દ્રષ્ટિ જીવનો ઉપયોગ સ્થૂળ છે. તેથી સ્થૂળ ઉપયોગે કરીને તે ગ્રાહ્ય નથી. એનું ના સાણસાથી મોતી કે હીરા પકડાય નહીં, પકડાય એમ આ જીવનો ઉપયોગ સ્થૂળ છે. શા માટે સ્થૂળ છે? કે પર રુચિને કારણે સ્થૂળ છે. પર રુચિને કારણે સ્થૂળ છે. ઉપયોગની સ્થૂળતાનું કારણ આ છે. સ્વભાવની રુચિ ઉપયોગને સૂક્ષ્મ કરે છે. જળની, પૂતગળની, પુણ્યની રુચિ અથવા અનાત્મ તત્વની રુચિ, એ બધા અનાત્મ તત્વ છે ને, પુણ્ય પણ અનાત્મ તત્વ, અનાત્મ તત્વ છે. શુભ ભાવ અને પુણ્ય પણ અનાત્મ તત્વ છે. એની રુચિ ઉપયોગને સ્થૂળ કરે છે. આ રુચિ અને જ્ઞાનના ઉપયોગને નિમિત નૈમિતિક આ પ્રકારે સંબંધ છે, તે વૈજ્ઞાનિક છે. એટલે એક તો ઉપયોગની સ્થૂળતા હોવાને લીધે અને સ્વભાવ ભાવનું સૂક્ષ્મપણું હોવાને લીધે સ્વભાવ ગ્રહણ થયો નથી. પહેલો ફેરફાર તો ઉપયોગને સૂક્ષ્મ કરવો ઘટે છે. મુમુક્ષુની ભૂમિકામાં સત્પુરુષોએ વૈરાગ્યને ઉપશમ બોધ્યા છે, એનું કારણ આટલું છે કે એ વૈરાગ્યને ઉપશમ દ્વારા જીવની પર રુચિ હાનિ પામે તો સ્વભાવની રુચિએ કરીને ઉપયોગ સૂક્ષ્મ થાય તો એને સ્વભાવનું ગ્રહણ થાય. સ્વભાવ છે એ સીધે સીધો ગ્રહણ થવાને બદલે પર્યાય મારફત અનિત્ય દ્વારા એ સ્વભાવ નિત્ય સ્વભાવનું ગ્રહણ થાય છે. પણ થોડા દ્રષ્ટાંત લઈએ એટલે એ વિષય થોડો સુગમ થશે સમજવું. સ્વભાવ તો શક્તિ છે. સ્વભાવ શું છે? જીવની શક્તિ છે. જગતમાં એવું દ્રષ્ટાંત કયું છે કે જે શક્તિ રૂપે છે, કે ઇલેક્ટ્રિસિટી એ શક્તિ છે? શું છે જેને આપણે પાવર કહીએ છીએ? હમણાં પંખો જાય તો કે પાવર ગયો. શું ગયો? પંખો નથી ગયો, પણ પંખામાંથી પાવર ગયો છે. તો પંખો ફરે છે એ શું બતાવે છે? પાવરની હયાતીને બતાવે છે. હવે એ પાવર ઠંડો છે કે ગરમ છે? ઇલેક્ટ્રિસિટી પાવર છે એ ઠંડો છે કે ગરમ છે? હે, ન તો એ ઠંડો છે અને ન તો એ ગરમ છે. અમે એર કન્ડિશનર સાથે કે રેફ્રિજરેટર સાથે એને પાવર આપો ત્યાં તો બધું ઠંડુ 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 ગાર થઈ જશે. હીટર સાથે આપો, ગીઝર સાથે આપો, ગરમ થવા માંડશે. ઠંડુ અને ગરમપણું એ અવસ્થા ધર્મ છે, શક્તિનો ધર્મ નથી. શું એમાં છે વિજ્ઞાન? શું છે એનું? કે ઠંડુ ગરમ એ અવસ્થા ધર્મ છે, પર્યાય ધર્મ છે, એ શક્તિનો ધર્મ નથી. એટલે શક્તિ તો જ્યાં લગાડો ત્યાં એ શક્તિ એનું કામ આપે છે. હવે શક્તિને જોવી છે તો શક્તિને જોવી છે એ કેવી રીતે શક્તિને તમે જુઓ છો? ઠંડાપણાથી ગરમપણાથી ને એ કામ કરે છે એનાથી તમે જુઓ છો કે શક્તિ છે ત્યાં? શું એનું જે કાર્ય ચાલી રહ્યું છે એના ઉપરથી શક્તિની હયાતીને સમજી શકાય છે, ગ્રહણ કરી શકાય છે કે નહીં? એવી રીતે શક્તિ જોવાય છે. હવે જીવમાં લઈએ, આ તો જળમાં સમજાય એવી વાત છે ને. કેમ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય, ઇલેક્ટ્રિકના એન્જિનિયરથી એને પૂછો કે તમે પાવર ક્યારે જોયો છે, તો કે ના. પાવર વિઝિબલ નથી, જે પાવર દેખાતો નથી એ પાવરનું નિયંત્રણ તમે કરો છો, તો કે હા કરીએ છીએ. એ પાવરનો ઉપયોગ કરો છો, કે હા આખું પાવર હાઉસ ચલાવીએ છીએ. શું? આખું પાવર હાઉસ ચલાવીએ છીએ. માપો છો, કે હા માપીએ છીએ, અને વોલ્ટેજથી એનો માપ કાઢીએ છીએ. એનો કાંટો બરાબર બતાવે છે કે અત્યારે પાવર કેટલો આવે છે. હે, ન દેખાતું હોવા છતાં પણ દેખાય છે કે નહીં? ન દેખાતો હોવા છતાં દેખાય છે કે નહીં? આવી રીતે જીવના સ્વભાવને જોવાનો છે, એમાં ચૈતન્યનો પાવર છે. ચૈતન્યનો પાવર છે એટલું જ નહીં, પણ આચાર્ય ભગવાન કહે છે કે એ નિત્ય ઉદ્યોત રૂપ છે, સદાય એનો વપરાશ ચાલુ છે. તારા જીવ પદાર્થમાં જો કોઈ કાર્ય થાય છે તો એ પાવર વગર કાર્ય થતું નથી. આત્મસિદ્ધિમાં ગાથા લીધી કે પાંચે ઇન્દ્રિયની પ્રવૃત્તિ કોનાથી તું જાણે છો? શું પાંચે ઇન્દ્રિય પ્રવૃત્તિ કરે છે એમ તને ખબર પડી કે મારે આ જોવાની આંખ સાબુત છે, કાન પણ મારા સાબુત છે? શું તો એ શું બતાવે છે કે તારામાં જે એક તે પ્રકારના કાર્યો કરવાની, જ્ઞાનના કાર્યો કરવાની શક્તિ રહેલી છે? તો પર્યાય ઉપરથી શક્તિને પકડી શકાય કે ન પકડી શકાય? માનું શું કાઢે છે નથી સમજાવવાનું કે અમારું જ્ઞાન છે ઇન્દ્રિય જ્ઞાન છે, અમારું જ્ઞાન બહિર્મુખ જ્ઞાન છે, અમારું જ્ઞાન છે વિપરીત જ્ઞાન છે, અજ્ઞાન છે મિથ્યા જ્ઞાન છે. શું ભાઈ અહીંયા જ્ઞાનની પર્યાયને ક્યાં જોવી છે? એમાં શક્તિ રહેલી છે એને જોવી છે. શું અનુભવ પ્રકાશમાં બહુ સુગમપણે એ વાત કરી છે દીપચંદજી સાહેબ કે જ્ઞાન દર્શન ઉપયોગ દ્વારમાં સ્વભાવ શક્તિને જાણવી. શું જ્ઞાન ને દર્શન નો ઉપયોગ થાય છે એમાં સ્વભાવની શક્તિ પ્રગટ છે એમ કે છે, એને જાણવી, ઉદ્યોગ રૂપ છે એને જાણવી. શક્તિ આવી રીતે પકડાય છે, ઠંડી ગરમી ઉપરથી જેમ ઇલેક્ટ્રિસિટી પકડાય છે, અથવા ચાપ દાબીને બત્તી થાય છે, જો ને બત્તી થાય છે કે નહીં, લાઈટ થાય છે કે નહીં, પાવર છે એટલે લાઈટ થાય છે. તો પાવરની અહીંયા ત્યાંથી નક્કી થાય છે કે નહીં, લાઈટ તો લાઈટ છે અને પાવર છે એ પાવર છે એમ છે. બધા પકડી શકે એવું છે, અબાળ ગોપાળ સૌ પકડી શકે એવું છે. જેમ કે આ જીવને મિથ્યા શ્રદ્ધા છે, આપણે ઉલટા ઉપરથી પકડી શકાય એવું છે. શું કેમ કે એને ઉલટા સુલટા સાથે સંબંધ નથી, સ્વભાવમાં ઉલટા સુલટા પણ નથી, વ્યવસ્થા ધર્મ છે. શું બાનું કાઢીશ નહીં કે મારું જ્ઞાન મિથ્યા છે, મારું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે, મારું જ્ઞાન વિપરીત જ્ઞાન છે, સ્વભાવને ગ્રહણ કરવા માટે બાનું કાઢવાની જરૂર નથી. કેમ કે સ્વભાવમાં ઉલટું સુલટું કાંઈ નથી, પાવરમાં ઠંડુ ગરમ કાંઈ નથી, એમ સ્વભાવમાં ઉલટું સુલટું વિપરીતતા અવિપરીતતા એ તો અવસ્થા ધર્મ છે. શક્તિ તો શક્તિ છે, અરે પ્રગટ અપ્રગટ પણ અવસ્થા ધર્મ છે. વસ્તુ તો જેવી છે તેવી છે એમ છે. ખરેખર નિગુણના જીવમાં પણ પાવર એટલો જ છે, પાવરમાં ફેરફાર થતો નથી. આ ઓલું જળ જનરેટર નથી, ચૈતન્ય જનરેટર છે આ. એ જ નિગુણનો જીવ સિદ્ધ થશે, બહારથી કાંઈ નહીં આવે. નિગુણની અવસ્થા વાળો જીવ સિદ્ધ અવસ્થા એ થાય ત્યારે બહારથી શું આવ્યું એ કેમ નહીં, એ તો સાબિત થઈ ગયું કે અંદર પાવર ભરેલો હતો. મિથ્યા શ્રદ્ધા છે, બીજું દ્રષ્ટાંત લઈએ. મિથ્યા શ્રદ્ધા તો છે ને કે એની ના પડે, સમ્યક શ્રદ્ધાને ના પડે, પણ મિથ્યા શ્રદ્ધા તો છે ને. તો શ્રદ્ધા કરવાની શક્તિ તો છે કે નહીં એમાં? આપણે તો શક્તિનું કામ છે. જો મિથ્યા શ્રદ્ધા થાય છે એનો અર્થ કે શ્રદ્ધા કરવાની શક્તિ તારામાં છે. આચરણ કરે છે તો આચરણ કરવાની રાગ દ્વેષ મોહરૂપ આચરણ તો પકડાય છે કે નહીં, વિપરીત આચરણ તો, એ આચરણ કરવાની શક્તિ તો છે કે નહીં તારામાં? મિથ્યાતનું અથવા નિગોધનું અનંત દુઃખ અનંતકાળ સુધી જીવે સહન કર્યું એનો અર્થ શું થાય? કે અનંત દુઃખ સહન કરવાની સહન શક્તિ એનામાં છે, નાશ ન થયો એનો. અનંતકાળ સુધી અનંત દુઃખ એની અવસ્થામાં રહેવા છતાં તે પદાર્થનો નાશ ન થયો કે તે પદાર્થ ક્ષીણ ન થયો, ઘટ્યો નહીં, ઓછો ન થયો, એનો અર્થ શું છે? કે એનામાં અનંત શક્તિ છે, અનંત દુઃખ કરતા પણ એ અનંત દુઃખને સહન કરવાની શક્તિ એથી પણ અનંતી છે. આમ શક્તિને સમજીને શક્તિ રૂપે હું છું એમ જો ગ્રહણ થાય તો એને સ્વભાવ ભાવનું જ્ઞાયક ભાવનું ગ્રહણ થયું. હવે માથું પકડાય એવું છે કે નિત્ય ઉદ્યોત રૂપ હોવાથી ક્ષણિક નથી, સદાય પ્રવર્તતો હોવાથી પ્રગટ, સદાય કાર્ય કરી જ રહ્યો છે. શક્તિનું સામર્થ્ય તો સદાય કાર્ય કરી રહ્યું છે. આપણે સામર્થ્યની સાથે સંબંધ છે, ઉલટું સુલટું પછી વિચાર કરશું એનો. અત્યારે પેલા સામર્થ્ય છે કે નહીં, સામર્થ્યની મોજૂદગી એ તો પકડાય ઓછામાં ઓછી, અને એ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. જ્ઞાન દર્શનને જોવામાં આવે તો એ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ રૂપે જ્ઞાયક ભાવ છે એ સ્પષ્ટપણે અવલોકવામાં આવે એવો ભાવ છે. પણ સામર્થ્ય અને શક્તિને પકડવી હોય તો એને ઉપયોગ સૂક્ષ્મ કરવો જોઈએ. કેમ કે કાર્ય તો એ કાર્ય છે, અને કાર્ય સામર્થ્ય વિના થતું નથી. કાર્યનું કારણ સામર્થ્ય છે, પરિણામ એક કાર્ય છે, ઉલટું કે સુલટું ગમે તે, પણ પરિણમનશીલ સ્વભાવ છે તો પરિણામ છે. પરિણામ પણ ક્યારે છે કે પરિણમવાનો સ્વભાવ છે તો પરિણામ છે, નહીતર પરિણામે પણ ન હોય. એ પરિણામ શક્તિ લીધી છે, 18મી પરિણામ શક્તિ લીધી છે, 47 શક્તિ. એક ભાવ છે એવો જે જ્ઞાયક એક ભાવ છે, એટલે એમાં દ્વૈત નથી. શક્તિ શક્તિ રૂપે સામર્થ્ય રૂપે છે એમાં દ્વૈત નથી. એમાં જેમ ઇલેક્ટ્રિસિટીમાં ઠંડુ નથી ગરમ નથી, આ પંખાને ગતિ આપે છે. શું એક શક્તિનો ઉપયોગ ગતિમાં થયો? શું ત્યાં અંદર એવી વ્યવસ્થા રાખી કે ગતિ ચાલુ થાય છે એનાથી? તો એ કાર્ય ઉપરથી શક્તિને પકડાય છે. શું કે ત્યાં પાવર એમ જોઉં છું. તો એમાં શું ભેદ પડે? ગતિ આ ગતિ પાવરમાં નથી, સ્થિર રહેવું એ પણ પાવરમાં નથી, ગતિમાન થવું એ પણ પાવરમાં નથી, ઠંડુ થવું એ પાવરમાં નથી, ઊંડું થવું એ પાવર પાવર છે. શક્તિ તે શક્તિ છે, એમાં એવા ભેદ નથી એમ કહેવું છે. શક્તિમાં પર્યાયના ભેદ તો નથી, પણ ગુણના ભેદ નથી એમ કહેવું છે. એક ભાવ લેવો છે ને જ્ઞાયક ભાવ, ગુણ ભેદ વગરનો લેવો છે. એના માટે સ્પેશિયલ હાથની કથા કહેશે. ગુણ ભેદ માટે તો આચાર્ય મહારાજે એક જુદી ગાથાની રચના કરી. પર્યાય ભેદ માટે એક જુદી ગાથાની રચના કરી, અને ગુણ ભેદ માટે જુદી 7મી ગાથાની રચના કરી છે. અહીંયા પર્યાય ભેદનો વિષય ચાલે છે કે કોઈ પણ પ્રકારના પર્યાય ભેદ નાયક ભાવમાં નથી. એટલે તો પોતાની પ્રમતો પ્રમત થઈ લીધી. જે અવસ્થા વર્તમાનમાં આચાર્ય મહારાજને વર્તી રહી છે, વિદ્યમાન છે, 6મા 7મા ગુણસ્થાનને પ્રમત અપ્રમત ગુણસ્થાન કહેવામાં આવે છે. એ પ્રમત અપ્રમત ગુણસ્થાને હોવા છતાં એમ કહે છે કે મારું મૂળ જે સ્વરૂપ છે એ નથી હું. જો મૂળ સ્વરૂપ હોય તો હું નવો ઉત્પન્ન થયો, અવસ્થા થઈ ત્યારે હું નવો ઉત્પન્ન થયો, અને મૂળ સ્વરૂપ હોય તો એ અવસ્થા એ મારો નાશ થાય. નાશ થતા અવસ્થાના નાશે મારો નાશ થઈ જાય. પણ હું તો શાશ્વત છું, અનાદિ અનંત છું, અવ્યાબાદ છું, તેથી એ પ્રકાર મારા સ્વરૂપમાં હોઈ શકે. પ્રકાશમાન જ્યોતિ છે એમાં પ્રકાશ શક્તિ જો લ્યો બારમી તો સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ, વિશદ સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ. વિશદ સ્પષ્ટ કહો કે વિશદ કયો? અહીંયા વિશદ શબ્દ જ વાપરે છે, સંસ્કૃતમાં વિશદ શબ્દ જ વાપરે છે. નિત્ય ઉદ્યો તો વિશદ જ્યોતિર્જ્ઞાયક એકો ભાવ, વિશદ શબ્દ વાપરે છે. અને ત્યાં 12મી શક્તિ જે છે 47 શક્તિમાં, એ પ્રકાશ શક્તિમાં પણ વિશદ શબ્દ વાપરે છે. બે જગ્યાએ એક જ મળશે. લખનાર તો એક ધણી છે ને, સ્વયં પ્રકાશમાન વિશેષ છે. અહીંયા જે લીધું છે ને, પોતે પોતાથી જ સ્વતઃ, અહીંયા સ્વયં શબ્દ લીધો છે. સ્વયં પ્રકાશમાન વિશદ સ્વસંવિતિમયી પ્રકાશ શક્તિ, આટલા શબ્દો પડ્યા છે. કોઈના મદદ વગર જે પ્રકાશમાન છે એવી સ્પષ્ટ વિશદ એટલે સ્પષ્ટ એવા સ્વસંવેદનમયી સ્વાનુભવમયી પ્રકાશ શક્તિ છે. એટલે અહીંયા પ્રકાશમાં અનુભવ લેવો છે, સ્વસંવેદન અર્થાત અનુભવ લેવો છે. હું કહે છે કે સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, જ્ઞાનમાં સ્વયંને પોતાની મેળે પોતાને વેદવાનો જે ગુણ છે, ધર્મ છે, એ સ્પષ્ટ છે. એમ કહે છે, અસ્પષ્ટ નથી પણ સ્પષ્ટ છે. કેમ કે વેદનાર પણ જ્ઞાન, વેદાનાર પણ જ્ઞાન. આનંદ નહી, સુખ નહી, દુઃખ નહી, હા કપર પથ પ્રકાશક કયો છે ને, પણ ત્યાં ત્યાં જાણવું લેવું, વેદવું ન લેવું. જ્યાં સુપર પ્રકાશક શબ્દ વાપરો હોય ત્યાં પર પ્રકાશકમાં પરનું પ્રતિબિંબ જીલે છે, એ પ્રકારે જે જાણવું કહેવાય છે પરનું, શું કહેવાય છે પરનું, કેમ કે પર કાંઈ આવતું નથી, નિજમાં તો નિજ જ છે, પર ક્યાં આવ્યું અંદર, છતાં એમ કહ્યું કે પર જાણ્યું, એમ એમ કહેવાય છે, શું એમ બને છે. પણ વેદવું તો એમ પણ બનતું નથી, વેદવું તો એમ થતું નથી, નહીં થઈ શકે. વેદવું, ભોગવવું, અનુભવવું એ પરનું થઈ શકે નહીં. જો પરનું ભોગવવું ભોગતા થાય તો પરનો કરતા થાય. રાગને પણ ન ભોગવે, શું રાગને પણ ન ભોગવે, પછી રાગને કરે એ પ્રશ્ન રહેતો. અહીંયા એ ભાવ ઉતારો કે સ્પષ્ટ વેદાયમાન થતી એવી જ્યોતિ છે. પણ અમને તો અનુભવાતી નથી, વેદવું એટલે અનુભવાતું નથી અમને તો, અમને તો કાંઈ અનુભવ જ્ઞાનનો થતો નથી. ના, આબાળ ગોપાળને થાય છે. કેમ થાય છે કે અનુભૂતિ સ્વરૂપ છે માટે થાય છે. અનુભવ થવાનું કારણ શું કે એ પોતે જ અનુભવનું સામર્થ્ય લઈને બેઠેલો છે ત્રણેય કાળે, માટે એને અનુભવ ન થાય એવું બની શકે નહીં. તું એમ કેમ કહેશો કે મને દુખે છે, શરીરમાં પીડા થતા એમ કેમ કહેશો કે મને દુખે છે. જો તારામાં દુઃખને ભોગવવાની શક્તિ ન હોય તો હું દુઃખ ભોગવું છું એ વાત ક્યાં રહે છે. ક્યાં તો જીવ સાતા ભોગવે છે એમ કહે છે, અને કાં તો જીવ સાતા ભોગવે છે એમ કહે છે, ભોગવી નથી શકતો આ તો માને છે એટલે એમ કહે છે. પણ ભોગવવાની શક્તિ તો પ્રસિદ્ધ થઈ કે ન થઈ, કે ભોગવવાની શક્તિ વગર હું ભોગવું છું એમ કહે છે. તું પહેલાં શક્તિને પકડને, પછી કોને ભોગવે છે પછી નક્કી કરશું આપણે. પહેલાં તો અનુભૂતિ સ્વરૂપ છો, તારું શક્તિનું સ્વરૂપ એ અનુભૂતિ સ્વરૂપ જ છે, કે અનુભૂતિ સામર્થ્ય લેવું છે ત્રિકાળી, એ તારા સામર્થ્યને તો પકડ, પછી આપણે નક્કી કરીએ કે તને શું અનુભવાય છે. કે અનાદિ અનંત કોઈ આત્માએ કોઈ પરદ્રવ્યને કે કોઈ પરભાવને ભોગવો જ નથી, ભોગવી શક્યો પણ શકતો પણ. અને જો ભોગવતો હોય તો એને તૃપ્તિ થાય, જો એ ભોગવતો હોય તો એને તૃપ્તિ થાય, તૃપ્તિ થયા વિના રહે નહીં. ભોગવી શકતો નથી છતાં ભોગવવાનો પ્રયત્ન કરે છે, પ્રયત્ન કરવા છતાં ભોગવાતો નથી, માટે એને તૃપ્તિ રહે છે. અતૃપ્તિ રહે છે નહીં, અતૃપ્તિ વધે છે. જેમ જેમ ભોગવવાનો પ્રયત્ન કરે એમ એને અતૃપ્તિ વધતી જાય, કેમ કે આકુલતા વધે છે. એટલે એમ કહ્યું કે એ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. કેવું છે? આત્મા જ્ઞાયક ભાવ કે સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. જ્ઞાન દર્શન પણ સદાય ઉદ્યોત રૂપ છે અને વેદન પણ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. ગુરુદેવ તો ભાવ ઉપસાવીને વ્યાખ્યાન કરતા, ભાવનો આવિર્ભાવ કરીને પ્રગટ કરીને કે અંદરમાં જળહળતી જ્યોતિ છે. સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિને શું કહે? જળહળતી જ્યોતિ છે આત્મા તો કહે. મારી નજર અહીંયા છે, ધ્યાન બીજે હોય તો દેખાય એમ. અહીંયા એવું થાય છે કે તારું ધ્યાન ક્યાંક બીજે છે, માટે અંદરમાં શું થાય છે, કેમ થાય છે, કેવી રીતે થાય છે એની તને ખબર પડતી નથી. એવું છે, જે ખબર પડતી નથી એવી જે ફરિયાદ છે એનું કારણ આટલું જ છે કે ધ્યાન બીજે છે, લક્ષ્ય બીજે છે એટલે ખબર પડતી નથી. લક્ષ પણ જ્ઞાનનો પર્યાય, અભિપ્રાય પણ જ્ઞાનનો પર્યાય, ઉપયોગ પણ જ્ઞાનનો પર્યાય અને વેદન પણ જ્ઞાનનો પર્યાય. શું આ બધાનું કોઓર્ડિનેશન થવું જોઈએ અંદરમાં. લક્ષ ક્યાંક ને ઉપયોગ ક્યાંક, હે લક્ષ ક્યાંક ઉપયોગ ક્યાંક, અભિપ્રાય કેવો, ચિત્ર વિચિત્ર, શું એમ બધું જુદું જુદું વિખાઈ ગયું હોય પછી એને એમ લાગે કે આમાં કાંઈ હાથ આવતો નથી, પણ બધું વિખાઈ ગયેલું છે એનું. વેદન કાંઈક, લક્ષ કાંઈક, અભિપ્રાય ક્યાંક, ઉપયોગ ક્યાંય, જુદી જુદા પ્રકારે ક્યાંય એકબીજાની સુસંગતતા અંદરમાં નથી. જ્ઞાનનો જ પર્યાય હોવા છતાં અંદરમાં એના બધા પડખા સુસંગત રહેતા નથી, એટલે એને એમ થાય છે કે આમાં કાંઈ પત્તો લાગતો નથી, કાંઈ હાથમાં આવતો નથી. આ બધાનો મેળ કરવા માટે સ્વાધ્યાય છે. સમજીને બધાનો મેળ કરે તો વસ્તુ સરળ, સુગમ, એકદમ સરળ અને અનાદિથી પોતે સ્વયં પોતાથી મેળે પરાધીન થયો છે. કોઈએ કરાવ્યો, પોતે જ પોતાથી પરાધીન થયો છે. હા, એમાં બધો મેળ ખાવો જોઈએ. આપણે કોઈ માણસે કે અમારે તમારી સાથે અડધી કલાક ચર્ચા કરવી છે, માગણી કરે, અમારે તમારી સાથે અડધી કલાક જરા વાતચીત કરવા બેસવું છે, સમય આપો. પહેલો વિચાર શું કરીએ આપણે કે આ માણસ શું અભિપ્રાય લઈને આવ્યો છે, શું વિચાર કરીએ છીએ? હે, વાત ગમે તે કરશે, કદાચ આપણી પ્રશંસા પણ કરશે, પણ આપણે પ્રશંસામાં આવી જવું નહીં. કેમ વિચાર કરે છે એવું? હે, પ્રશંસા, એટલી પ્રશંસાને સ્વીકારી લઈએ છે કે નહીં? શું અભિપ્રાય લઈને આવ્યો છે? કોઈ આપણી પ્રશંસા કરીને ન સ્વીકારવા જેવી વાતની સ્વીકૃતિ તો નહીં લઈ જાય ને? વિચિક્ષણતા સંસારની બધી છે કે નહીં? હે, ત્યાં તો બધો વિચાર કરે છે, તો અભિપ્રાય જોવા માટે એને ઊંડે થી વિચાર કરવો પડે. એ શું વાત કરે છે એના ઉપર ધ્યાન ન આપે, એનો અભિપ્રાય શું કામ કરે છે એના માટે જાગૃત જાગૃત રહે. શું વાતચીત દરમિયાનમાં એનો અભિપ્રાય શું છે એ પકડવા માટે જાગૃત રહે, વાત પકડવા માટે જાગૃત રહે, શબ્દો પકડે નહીં, અભિપ્રાય પકડે. કેમ કે અભિપ્રાય ઉપર બધો આધાર છે. બોલાયો ને દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં હમણાં કે અભિપ્રાય પ્રધાની હો જાવ તો યોગ્યતા પ્રધાની હો જાવ, કે પહેલે અભિપ્રાય પ્રધાની હો. જો અભિપ્રાયની પ્રધાનતા હશે તો યોગ્યતાની પ્રધાનતા આવી જશે. અભિપ્રાયમાં એમ આવ્યું કે હું એક જ્ઞાયક ભાવ છું, તો બધા પરિણામ છે જ્ઞાયક ભાવ થવા માટે પ્રવૃત્તિ કરવા માંડશે ઓટોમેટિક અકર્તાપણે. નહીતર મારે જ્ઞાયક જ્ઞાતા રહેવું છે, જ્ઞાતા રહેવું છે, જ્ઞાતા રહેવું છે એમ કરતા પણ હું આવી જશે જ્ઞાતા રહેવા માટે, પણ જ્ઞાતા રહેવાશે નહીં પાછું. કેમ કે જ્ઞાતાપણું ને કરતાપણું વિરુદ્ધ છે, માટે પહેલા અભિપ્રાય બનાવો એમ કે છે. શું એક અભિપ્રાયનું પ્રકરણ માયા આવ્યા હતા ખરે, અનિલભાઈ ગયા ને કાલે, એ જરા ચોંક્યા, જરા મગજવાળા માણસ છે. અને અમસ્ત થાય તે વ્યવહારની અંદર તો અભિપ્રાય બહુ પકડે છે લોકોના. શું અભિપ્રાયનો વિષય એમની રૂબરૂમાં આવ્યો મને કે આ વિષયનું ઊંડાણ સમજવું છે, એ તો ઘણું ઊંડાણ છે. વિચારશું તો અત્યારે તો સમય નથી, થોડો ચર્ચા થઈ ગઈ, પણ એક દાખલો આપ્યો કે જેમ તે દિવસે રાત્રે ગુરુવારે સ્વાધ્યાયમાં આવ્યું આપણે કે જ્ઞાની છે ઋષભદેવ આદિ તીર્થંકર છે, એ તીર્થની જ પ્રવૃત્તિ કરે છે. એમાં એમનો અભિપ્રાય એવો છે કે કોઈ પણ જીવને મેં આનંદ અમૃતનું ભોજન કર્યું છે એમાં વગર વિકલ્પે અભિપ્રાય ઘડાઈ ગયો કે મેં આનંદ અમૃતનું ભોજન કર્યું છે એવો આનંદ અમૃતનું ભોજન જગતના બધા જીવોને એક સમયનું મોડું થયા વિના થાપ અનવકાશપણે, એક સમયના અનવકાશપણે તે આનંદ અમૃતનું ભોજન થાવ. આનંદ અમૃતનું ભોજન ન હો તો એનું નિમિત્ત એને હો, એનું નિમિત્ત ન હો તો એ નિમિત્તનું નિમિત્ત પણ એને હો. એ ક્યાંથી નીકળ્યું? આનંદ અનુભવ કર્યો એમાંથી જે અભિપ્રાય ઘડાણો એમાંથી નીકળ્યો. અનેક શાસ્ત્રો વાંચીને શાસ્ત્રના સમજણમાં પારંગત થયેલા ભૂલ થવાનું કારણ શું થાય છે? અભિપ્રાયની ભૂલ હજી ગઈ નથી. શું શાસ્ત્રના ન્યાયો સમજાણા છે, આંટી ઘૂંટી વાળા અનેક ન્યાયો સમજાવવા છતાં ક્યાંક ભૂલ થાય છે ને ગોથું થાય ખાય છે. વિદ્વાનમાં વિદ્વાન થઈ ગયા પછી એનું કારણ અભિપ્રાયની ભૂલ ગઈ. અભિપ્રાય નું ઊંડાણ શું છે? વાત થઈ હતી, વિચારશું જરા આ વિષય ઉપર. પ્રશ્ન સામે આવ્યો છે એટલે હવે એમ સરળતાના પડખા નીકળ્યા, એમ આમાંથી તો બહુ નીકળે એવું છે સરળતા કરતા. આ તો ઘણો ઊંડો અને વિશાળ વિષય છે, ઊંડો પણ છે અને વિશાળ પણ છે વિષય. શું અનેક વાતો નીકળે છે આ અભિપ્રાયની ભૂલને કારણે. જે જીવે ધર્મને ઉપાયસો છે એ જ્યાં જ્યાં ધર્મ છે એવા તમામ ધર્માત્મા પ્રત્યે બહુમાન ધરાવે છે એનું કારણ એનો અભિપ્રાય છે. નિયમસારમાં પદ્મ પ્રબલધારી દેવ એમ કહે તો વંદા મહે તમ વહમ વયમ, સમ્યક દ્રષ્ટિની વાત કરી છે. એ સમ્યક દ્રષ્ટિની સુંદર બુદ્ધિ આત્મકલ્યાણમાં પ્રવર્તિત થઈ એને અમે વંદન કરીએ છીએ, મુનિ એમ કે છે. તો મુનિઓના શાસ્ત્રો લીધા છે આપણે બધા, દંશણ મૂલો તમોમાં બધા મુનિઓનો જ લીધા છે. મુનિ થઈને શું કરવા કે છે? તો મારે પ્રશ્ન થયો હતો પેલા સુરેન્દ્રનગરવાળ રમણીકભાઈ આવ્યા ને ત્યારે પ્રશ્ન થયો હતો કે સાધુ તો આચાર્યને વંદન કરે પણ ગણધર તો મહા આચાર્ય છે, સૌથી ઉત્કૃષ્ટ, એથી આગળ કોઈ આચાર્ય નથી. એ પંચ પરમેશ્વરીને નમસ્કાર કરે એમાં સાધુને કેમ વંદન કરે છે? ગુરુ કઈ શિષ્યને વંદન કરે? શિષ્ય સાધુ બિરાજમાન હોય અને એમાં આચાર્ય મહારાજ પધારે તો ઊભા થાય, વંદના કરે, બધું કરે. પણ આચાર્ય મહારાજ બિરાજ્યા હોય અને સાધુ આવે એમના શિષ્ય તો કઈ ઊભા થઈને વંદના થોડી કરે? પછી પંચ પરમેશ્વરીમાં શું કરવા વંદન કરે છે? ગણધર દેવ પણ પંચ નમસ્કાર મંત્ર બોલે છે, આ ચાલે છે કે નહીં? પ્રશ્ન આવે છે સ્વાધ્યાયમાં તો બધા પ્રશ્ન આવે. હા, એ અભિપ્રાયનો વિષય છે, પ્રવૃત્તિની વાત નથી, ત્યાં અભિપ્રાયની વાત છે. પ્રવૃત્તિ કરે નહીં, અભિપ્રાય તો એમ જ હોય અને એટલે નમસ્કાર મંત્ર બોલે છે. એટલે જેને ધર્મ પ્રાપ્ત કરવો છે અથવા જેને ધર્મ પ્રાપ્ત થયો છે તે ગુણસ્થાન જોતા નથી, ગુરુ શિષ્ય પણ જોતા નથી, તો ગાંધીજીને કેમ વંદન કરે? પ્રવૃત્તિનો વિષય નથી ત્યાં, અભિપ્રાયનો વિષય છે. અભિપ્રાય પકડવા જેવો વિષય છે, નહીં તો પોતે તો ગુરુ તત્વ છે. એ અભિપ્રાય કેવી રીતે ઘડાય છે? વિકલ્પ કર્યા વિના ઘડાઈ જાય છે. રમેશભાઈ એ પ્રશ્ન કે જેટલાને આનંદનો અનુભવ થાય એ બધાને આ ધર્મ, ધર્મનું કારણ ને કારણનું કારણ ને એવો વિકલ્પ આવે, બધાને વિકલ્પથી અભિપ્રાય થાય? જરૂર નથી, વિકલ્પ આવવાની જરૂર નથી. વગર વિકલ્પે નિર્વિકલ્પણે અભિપ્રાય ઘડાય છે, એનો દ્રષ્ટાંત આપવું કીધું. થોડી ચર્ચા ચાલી ગઈ કે તમારો સ્વભાવ છે અનંત સુખ, સુખનું ધામ છે. સ્વભાવ છે તો અનંત સુખનું ધામ છે. તો વગર વિચારે તમારો અભિપ્રાય એવો છે કે મને અનંત સુખની પ્રાપ્તિ થાવ અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાવ એવો અભિપ્રાય છે કે નહીં? એનો વિકલ્પ ક્યારે કર્યો હતો? જીવે વિકલ્પ કર્યો છે એવો? વગર વિકલ્પે એનો અભિપ્રાય એમ છે કે મને સદાય અનંત સુખ હો. વિકલ્પ કરવાની જરૂર નથી અભિપ્રાય ઘડવા માટે. આવે પણ ખરો વિકલ્પ, ન જ આવે એવું નથી, અને આવે તો જ અભિપ્રાય ઘડાય એમ પણ નથી. માટે બધા ધર્માત્માને એવો વિકલ્પ આવે તો એનો અભિપ્રાય છે, અને ન વિકલ્પ આવે તો અભિપ્રાય નથી એમ છે. એમ અનેક વિધ પ્રકારે એ વિષયને, આ તો પર્યાય છે, અભિપ્રાય છે તો પર્યાય છે, તો પણ એને પકડવા માટે ઊંડાણમાં જવું પડે, તો પછી સામર્થ્યને પકડવા માટે તો એથી વધારે ઊંડાણમાં જવું પડે. કેમ કે એ તો પર્યાય કરતા સૂક્ષ્મ વિષય છે, પર્યાય તો પ્રગટથી જ છે. અહીંયા કહે છે કે એ સ્પષ્ટ પ્રકાશમાં છે. શું? આ બાળ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી જ રહ્યો છે, એ આ વાત છે કે એના સામર્થ્યનો પ્રયોગ ચાલુ જ છે, નહીંતર એક પણ પર્યાય ન થાય. અવળી હવળીની વાત પછી છે, જ્ઞાનની પર્યાય થાય છે, શ્રદ્ધાની પર્યાય થાય છે, આચરણની પર્યાય થાય છે, અરે નિગોદના જીવને દુઃખની પર્યાય થાય છે, એ પણ સામર્થ્યને પ્રસિદ્ધ કરે છે. અનંત દુઃખને સહન કરવાની શક્તિને એ પ્રસિદ્ધ કરે છે. સહન ન કરી શકે એવી શક્તિ હોય તો ક્યાંથી એ દુઃખ હોય એને? અંકાળ સુધી પહેલે સમય બધું ખલાસ થઈ જાય, દુઃખે પૂરું થઈ જાય, એ પૂરો થઈ જાય, એ પણ એની શક્તિને પ્રકાશે છે. માટે નિત્ય ઉદ્યોત રૂપ છે, અને સ્વયં સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. જોવાની રીત છે એ આ વિષયનું રહસ્ય છે. વસ્તુ તો આમ છે, પણ એ વસ્તુને જોવાની જે રીત છે એ આ વિષયનું એક રહસ્ય છે. એ રહસ્ય પકડાય એટલે નિવેડો બધો આવી જાય છે. શક્તિ માગવીની છે જ શક્તિ. શક્તિને સમજવી અને ગ્રહણ કરવી કે આ મારું સ્વરૂપ છે એમ વાત છે. એટલે દુઃખ નહીં રહે. તાના અનંત સામર્થ્યને નિર્ણયના કાળમાં જેણે ગ્રહણ કર્યું એનો અભિપ્રાય થઈ ગયો સ્વભાવ ભાવનો. એનો અભિપ્રાય થઈ ગયો સ્વભાવ ભાવનો અભિપ્રાય થઈ ગયો. બસ એ અભિપ્રાય અનુસાર હવે પરિણામ ઘડાઈ જશે, યોગ્યતા ઘડાઈ જશે. એ પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરવી છે એમ જ્યાં અભિપ્રાય ઘડાઈ ગયો ત્યાં બધા મુમુક્ષુતાના પરિણામ ઉત્પન્ન થવા માંડશે. લગ્ન લાગશે, રુચિ પ્રગટશે, જિજ્ઞાસા પ્રગટશે, આત્માર્થિતા પ્રગટશે, જાગૃતિ આવશે, અવલોકન થશે, વેદજ્ઞાનનો પ્રયોગ થશે, બધું થવા માંડશે. પ્રયોજનની દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ જશે. પણ અભિપ્રાય ઘડાય તો, અભિપ્રાય ન ઘડાય તો કાંઈ થાય એમ છે.
પહેલા અભિપ્રાય, પછી લક્ષ્ય, યોગ અને ચાર જે ભંગ કીધા એમાં ક્રમ કઈ આવે?
હે,
એમાં ક્રમ આવે?
ક્રમ નું તો વિચાર્યું નથી, હજી તો વિચાર ચાલે છે. મેં પ્રશ્ન પૂછ્યો છે તો વિચાર ચાલે છે. કઈ ક્રમ નું હોય તો ચાર વાતે અત્યારે જ વિચાર માં આવે છે. ક્રમ કઈ વિચાર્યું? અભિપ્રાય તો દરેક સ્ટેજે છે, પહેલેથી જ છે. ધ્યેય બાંધ્યું ત્યારે અત્યારે અભિપ્રાય ઘડાઈ ગયો, ત્યારે પણ એક અભિપ્રાય ઘડાઈ ગયો કે મારે અશુદ્ધિ ન જોઈએ અને મારે શુદ્ધિ જ જોઈએ. એ અભિપ્રાય ઘડાઈ ગયો. પર્યાય વિષયક અભિપ્રાય ઘડાઈ ગયો. હવે સ્વભાવ વિષયક અભિપ્રાય ઘડવાનો બાકી રહ્યો નિર્ણયના કાળમાં. પછી લક્ષ તો જુદા જુદી જગ્યાએ જુદા જુદા અર્થમાં વપરાય છે. અહીંયા પૂર્ણતામાં ધ્યેયના અર્થે વપરાણ, ઓલામાં પ્રતિભાસ અને ઓળખાણના અર્થમાં વપરાણ. એવો જે એક જ્ઞાયક ભાવ છે એમાં એક કહીને એમાં ભેદ નથી એમ લેવું છે. જ્ઞાયક ભાવ છે એને ભલે શાશ્વત કહ્યો, એને ભલે અનાદિ કહ્યો, ભલે એને અનંત કહ્યો, એને ઉદ્યોતરૂપ કહ્યો, ક્ષણિક નથી એમ કહ્યો, સ્પષ્ટ કહ્યો, પ્રકાશમાન કહ્યો, જ્યોતિ કહ્યો, તો પણ એક છે અને અનેક નથી. અનંત વિશિષ્ટતાઓનું વિશેષ્ય એક છે. શું વિશેષણ એના ગમે તેટલા બોલવામાં આવે અને એ વિશેષણ દ્વારા તેની વિશિષ્ટતાઓ ગમે તેટલી કહેવામાં કે સમજાવવામાં આવે કે સમજવામાં પણ આવે તો પણ તે એક વિશેષ્ય છે એમ અહીંયા કહેવું છે. એક જ્ઞાયક ભાવ છે એમ કહીને શું કહેવું છે? એક વિશેષ્ય છે, અનેકપણું એમાં ન જોવું, એમાં અનેકપણું ન જોવું, એ બધાનું એક સ્વરૂપ જોવું આમ છે. આપણે સ્વનું એમ કહીએ તો બધા પડખા આવી ગયા કે નહીં? નામ પાડ્યું એ ભેગું કે સોનેરી જેનો રંગ છે, સોનેરીમાં પણ પીળાશ પડતો જેનો રંગ છે, એમાં વજનપણું છે, ચિકાસપણું છે, એમાં અનેક પ્રકારના સુંદર ઘાટ ઘડાય એવી યોગ્યતા છે, એ બધો વિચાર કરવાની જરૂર પડે
નહીં.
સોનું કહેતા બધું એમાં આવી ગયું એમ. જ્ઞાયક ભાવ એમ કહેતા એમાં બધું આવી ગયું, એક પણ આવી ગયું, બધું બધી વિશેષતાઓ આવી ગઈ વગર વિચારે આવી જવી જોઈએ. જ્યાં સુધી ઓળખાણ ન હોય ત્યાં સુધી ઓળખવા માટે એવા ભેદ પડે છે. ઓળખાઈ ગયા પછી ભેદ પડતા એટલે ભેદ નથી પડતા એ જ્ઞાનની પરિપક્વતાને સૂચવે છે. ભેદ પાડવા પડે છે એની જ્ઞાનની એટલી અપરિપક્વતાને સૂચવે છે એમ વાત છે. આપણે ગુરુદેવ એક શબ્દ બોલીએ તો વિચાર કરવો પડે કે ગુરુદેવમાં કેવી કેવી વિશેષતાઓ હતી, કેમ કે આપણે ગુરુદેવને ઓળખીએ છીએ. ન ઓળખતા હોય એને સમજાવીએ કે આવું એમનું વ્યક્તિત્વ હતું, આટલી તો ઊંચાઈ હતી, મહાપુરુષને જે હાથ લાંબા હોય એવા એમના હાથ લાંબા હતા, એમ કોને કહેવું પડે? ન ઓળખતો હોય આવું એમનું ભોલન હતું, આવું એમનું ચિંતન હતું, આવું એમનો પ્રવચન કરવાનું સમર્થ પણ હતું, એ બધું ક્યારે કહેવું પડે? અજાણ્યો હોય તો કહેવું પડે, જાણીતા ને કઈ કહેવાની જરૂર નથી, નામ આપો એટલે બસ. એક જ્ઞાયક એક ભાવ છે અને એક જ્ઞાયક ભાવ છે ને, તો આગળ પાછળ એક વિશેષણ ગમે તેમ લગાડો. ના, એ તો ભાઈ જ્ઞાયકો કે ભાવ કયો, ભાઈ એક જ શબ્દ માત્ર પદાર્થ તો એક જ બતાવવો છે. ભાવ કહીને પણ જ્ઞાયક ભાવ જ્ઞાયક બતાવવો છે. જ્ઞાયક કહો ને ભાવ ન કહો તો પણ એમ જ કહેવું, જે કહેવો છે આત્મા તે જ કહેવો છે, ને ભાવ કહો ને જ્ઞાયક ન કહો તો પણ જે કહેવો છે તે જ આત્મા કહેવો છે. એક એનું વિશેષણ છે કે જેમાં એકત્વ છે, અનંત સ્વભાવનું જ્ઞાનાદિ અનંત શક્તિઓ રૂપ જે સ્વભાવ છે એનું એકત્વ છે. સર્વથા ગુણ ભિન્ન ભિન્ન હોવા છતાં સર્વથા ભિન્નતા નથી, કેમ કે એક વિશેષની બધી વિશેષતાઓ છે. અનંત શક્તિઓ તે એક જ વિશેષની બધી વિશેષતાઓ છે, તેથી સર્વથા એને જુદા ન પાડી શકાય. પરમાગમ સારમાં એવું બોલ દીધો છે કે જ્ઞાની કદી એક પુરુષાર્થ ગુણને જુદો પાડીને વિચારતા નથી, એવી વાત આવે છે. સર્વથા એક ગુણને જુદો પાડીને વિચારતા નથી, ઓળખવા માટે ભલે વાત કરે, સર્વથા જુદું પડે નહીં. જેમ કોઈ કેરીનો રસ લેવા જાય તો કે મારે રંગનું કામ નથી, મને ખાલી રસ આપો ને રંગના પૈસા બાદ કરી દો. એ રસ આવે એની યારે રંગ આવ્યા વગર રિયે નહીં, એની ગંધ આવ્યા વગર રિયે નહીં, કેમ કે સર્વથા એનું જુદાપણું થઈ શકવું અશક્ય છે. એવો જે ભાવ છે, એવો જે નાયક ભાવ છે, તે સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી, નિરૂપણા એટલે અપેક્ષા લેવી, બંધ પર્યાયને નિરૂપણ કરતી જે અપેક્ષા, ક્ષીર નીરની જેમ કર્મ પૂદગળો સાથે એક રૂપ હોવા છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો, બીજી અપેક્ષા સામે લીધી, દુરંત કષાય ચક્રના ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્યને પાપને ઉત્પન્ન કરનારા સમસ્ત અનેકરૂપ શુભ અને અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. નાયક ભાવથી જળભાવ રૂપે થતો નથી. તેથી અહીંયા હવે પ્રમત પહેલું લીધું, કેમ કે શુભાશુભ ભાવ લીધા છે ને, તેથી પ્રમત પણ નથી અને પ્રમત નથી તેથી અપ્રમત પણ નથી. શું કહી દઉં પહેલેથી કે હવે આ જ્ઞાયક ભાવને એક સંસારમાં ની અવસ્થામાં એનું હયાતી રહેલું છે, સંસારમાં એ હયાત રહેલો છે, એને જે અનેક પ્રકારના બંધ સંબંધો છે, બંધ છે એટલે સંબંધો છે, તેની અપેક્ષાએ તેને જો જોવામાં આવે તો અનંત પૂજગળ કર્મ પૂજગળો જે છે તેની સાથે સારી રીતે સંબંધ પામેલો છે. કેવો સારી રીતે સંબંધ પામેલો છે કે દૂધ ને પાણીની જેમ. દૂધમાં પાણી રેડ્યું હોય તો એ દૂધ સાથે એવું ભળી જાય છે કે પાણી જુદું દેખાતું નથી. દેખાય જુદું? પાણી ધોળું દેખાય. દૂધમાં પાણી નાખ્યા પછી પાણી ધોળું દેખાય, પાણી પારદર્શક પછી નથી દેખાતું. કેમ કે ભળી ગયું ત્યાં. છતાં પાણી સ્વરૂપે કરીને પાણી જ રહ્યું છે, દૂધ થયું નથી. અને દૂધે પોતાના સ્વરૂપનો ત્યાગ કરીને પાણી રૂપે થયું નથી. બંને જુદા જ રહ્યા છે, પાણી પાણી રૂપે ને દૂધ દૂધ રૂપે. બરાબર છે. એમ અહીંયા કર્મ પૂતગોળોને અનાદિથી જે સંસારમાં સંબંધ છે એ દૂધ ને પાણીની જેમ એક ક્ષેત્રાવધાન રૂપે છે, જુદા દેખાતા નથી. છે જુદા સ્વરૂપે કરીને તો. આત્મા કર્મ રૂપે થયો નથી, કર્મ પરમાણુ આત્મા રૂપે થયો નથી. એવી ગાઢ સંયોગ સ્થિતિ હોવા છતાં, શું એવી ગાઢ કે એના એની મુદતે છૂટે એમને એમ છૂટે નહીં. એની મુદતે એની મેળે છૂટે, કોઈ છોડવા માંગે તો છૂટે નહીં. એમ એવી પરિસ્થિતિ હોવા છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો તે સ્વભાવ રૂપે જ છે, તે સ્વભાવ છોડીને કદી અન્ય રૂપે થયો નથી. શું એમ કહેવું છે? વિભાવ રૂપે થયો નથી એમ કહેવું છે. એ વિભાવનું વર્ણન કર્યું છે. કેવા છે વિભાવ? કે જેનો અંત જલ્દી લાવી શકાતો નથી. જેનો અંત છે એ સહેલાઈથી લાવી શકાતો નથી. દુસાધ્ય રોગ છે એમ કહે છે. એવું જે કષાય ચક્રનું ઉદયમાન પણ, ચક્ર એટલે ઝડપથી ફરે છે, એકદમ સ્પીડથી કષાયની પ્રવૃત્તિ ચાલે છે, ચંચળતાથી ચાલે છે. એની ઘણી વિચિત્રતાઓ છે, અનેક વિધ પ્રકારના એ ભાવો છે. વિભાવ ભાવો ચિત્ર વિચિત્ર પ્રકારના છે. એના વશે પ્રવર્તતા બે ભેદ લીધા, પુણ્ય ને પાપ ઉત્પન્ન થાય છે. કાં તો પુણ્ય બંધાય છે અને કાં તો પાપ બંધાય છે. બે જાતિના કર્મ બંધાય છે. એને ઉત્પન્ન કરનારા કોણ છે? કે આજ જીવના અનેક પ્રકારના શુભ ને અશુભ ભાવ છે. આ એ શુભ ને અશુભ ભાવ જીવની અવસ્થામાં પરિણામ રૂપ ભાવ હોવા છતાં પણ એના સ્વભાવે પરિણમો નથી. પાવર છે ગરમી રૂપે પરિણમો નથી, પાવર ઠંડી રૂપે પરિણમો નથી. પાવર પાવર રૂપે જ રહ્યો એમ કે છે. બરોબર, આમ જુદું પાડે છે. કેમ કે ઠંડાઉના પણ એનો સ્વભાવ નથી, એમ શુભાશુભ પણ એનો સ્વભાવ નથી. જો વિભાવ એટલે પ્રમત્તપણું એનું સ્વરૂપ નથી, તો પ્રતિપક્ષપણે અપ્રમત્તપણું પણ એનું સ્વરૂપ નથી. જો બંધ એનું સ્વરૂપ નથી, તો મોક્ષ પણ એનું સ્વરૂપ નથી એમ કહેવું છે. શું? અથવા તો સામર્થ સામર્થ રૂપે રહે છે, સામર્થ પર્યાય રૂપે થતું નથી એમ એનો અર્થ થાય છે. પર્યાયમાં અનેક વિધતા આવે, અને પર્યાય ને પર્યાય ધર્મ હોય. શુદ્ધિ અશુદ્ધિ તે પર્યાય ધર્મ છે, તે વસ્તુનો ધર્મ. શુદ્ધાત્મા કહીએ છીએ ને તો કઈ તો કહેવાય છે, એ વસ્તુ ધર્મ નથી. દ્રવ્યનો એ સ્વભાવનો ધર્મ નથી. શુદ્ધ અશુદ્ધ પણ એ પર્યાયનો ધર્મ છે. જરા વિશેષ પ્રશ્ન.